SBS રેડિયો. ઓસ્ટ્રેલિયામાં એક જ ભાષા બોલતા લોકોની સંખ્યા વધી રહી છે અને મહદઅંશે એ ભાષા અંગ્રેજી છે. દર 3માંથી 1 ઓસ્ટ્રેલિયન વ્યક્તિનો જન્મ વિદેશમાં થયો છે. તેમાંથી મોટાભાગના અંગ્રેજી ન બોલતા હોય તેવા દેશમાં જન્મ્યા છે, એટલે દ્વિભાષી લોકોની સંખ્યા ઘણી છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં જન્મીને ઉછરેલા લોકોમાં દ્વિભાષીયતા ઘટી રહી છે અને આ વાત વસ્તી ગણતરીના આંકડા પુરવાર કરે છે. એટલે ઓસ્ટ્રેલિયામાં લોકોને અંગ્રેજી સિવાયની ભાષા શીખવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય તેનો વિચાર થઈ રહ્યો છે. આવો નજર નાખીએ આવા જ કેટલાક પ્રયાસો પર.
SBS રેડિયો સમાચાર, સાંપ્રત ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો આપની ભાષામાં.
ગઈકાલે જ લેબર પક્ષે જાહેર કર્યું છે કે જો ચૂંટણી જીતે તો એશિયાની ભાષાઓના ભણતર માટે વિશેષ રૂપથી 32 મિલિયન ડોલર ફાળવશે અને તેમાં હિન્દી ભાષા માટે પણ થોડું ફંડ ફાળવવામાં આવશે, જેથી કમસે કમ ઓનલાઈન હિન્દી ભાષા શીખવાના કાર્યક્રમ શરૂ કરી શકાય. મોટાભાગનું આ ફંડ ચીની ભાષાઓ પર ખર્ચ થાય તેમ લાગે છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે લગભગ 300 ભાષાઓ બોલાય છે. જોકે 2011 બાદ ઘરમાં ફક્ત અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા 5 લાખથી વધી છે. જાપાની ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં શીખવવામાં આવતી ઘણી લોકપ્રિય ભાષા છે. ત્યારબાદ આવે છે ઇટાલિયન, ઇન્ડોનેશિયન, ફ્રેન્ચ, જર્મન અને મેન્ડરીન. મોનાશ યુનિવર્સિટીએ કરેલા એક સંશોધન પ્રમાણે દ્વિભાષીયતા વધારવાનો એક ઉપાય છે સ્થળાંતરિત લોકોની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જોડી બનાવવી, જેથી સ્કૂલમાં બીજી ભાષા શીખવાનું પ્રોત્સાહન તો મળે જ, પણ એ શીખ્યા પછી નવી ભાષા વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં વાપરી શકે. દાખલા તરીકે 51 વર્ષીય ક્યોકો કાવાસાકી યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જાપાની ભાષાના વ્યાખ્યાતા છે. તેઓ છેલ્લા 12 વર્ષથી તેમના હળવાશના સમયમાં જાપાની મૂળ ધરાવતા બાળકોનું એક ગ્રુપ ચલાવે છે. તેમની સાથે જાપાની પુસ્તકો વાંચે, વાર્તાઓ કહે અને આ રીતે જાપાની ભાષાને ઓસ્ટ્રેલિયામાં ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાપાની વાર્તાલાપનું ગ્રુપ ચલાવવાના પોતાના અનુભવમાંથી કાવાસાકી જણાવે છે કે જ્યારે દ્વિભાષી બાળકો સ્કૂલમાં જવાનું શરૂ કરે છે ત્યારે માતૃભાષામાં તેમનો રસ ઘટી જાય છે અને આ વાત માત્ર જાપાની બાળકોને નહીં, આપે પણ જોયું હશે, ભારતીય મૂળના લોકો, ચીની, ઇટાલિયન, સ્પેનિશ, દરેક ભાષાને આ વાત લાગુ થાય છે.
And it also depends on the interest of children. If they are really interested in some sports, they lose time to mix with Japanese friends, they lose time to use Japanese, and their interest shifts from Japanese stories and friends and families to other things. Especially for a family with family member who doesn't speak Japanese, it is a big challenge to keep the children's language at home.
ચીનમાં શાળાના પ્રિન્સિપલ તરીકે સેવા આપ્યા બાદ વેન ઝાઉ મેલબર્ન આવીને સ્થાયી થયા, પરંતુ પોતાની ભાષાથી દૂર થઈ ગયા એટલે પાણી વગર માછલી તરફડે તેવો તેમને અનુભવ થતો હતો. 2010માં તેમને એક એવી તક પ્રાપ્ત થઈ જેથી તેઓ પોતાની માતૃભાષા સાથે ફરીથી જોડાયા. મેન્ડરીન, સ્પેનિશ અને જર્મન બોલતા લોકો સાથે મોનાશ યુનિવર્સિટીના રિસર્ચ પ્રોજેક્ટમાં કામ કરવા તેમને આમંત્રણ મળ્યું અને ત્યાંથી તેમને ચીની ભાષા શીખી રહેલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો. ચીની ભાષા શીખવવાની શરૂઆત તેમણે એવા વિદ્યાર્થીઓ સાથે કરી જેમના ઘરમાં ચીની ભાષા નહોતી, તેઓ ચીની વિદ્યાર્થીઓ નહોતા. અને ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં ચીની ભાષા શીખે છે પરંતુ ઘરે જઈને તેને પ્રેક્ટિસ નથી કરી શકતા, ત્યારે એ ભાષા આગળ શીખતા રહેવાનું તેમની પાસે કોઈ મોટિવેશન રહેતું નથી. અંગ્રેજી બાદ ઓસ્ટ્રેલિયાના ઘરોમાં સૌથી વધુ બોલાતી ભાષા મેન્ડરીન છે. તે ઉપરાંત દુનિયામાં પણ સૌથી વધુ બોલાતી ભાષા છે. ત્યારબાદ આવે છે સ્પેનિશ અને એરેબિક. જોકે આ બધી ભાષામાં પણ ઓસ્ટ્રેલિયામાં ફક્ત 5% લોકો જ સ્કૂલ અને યુનિવર્સિટીમાં આ ભાષા ભણી રહ્યા છે. એટલે આ બધી ભાષાઓ પણ માત્ર બોલચાલ પૂરતી જ સીમિત રહી ગઈ છે.
Many people speak a language other than English at home. However, on the other hand, we got a kind of the second language learning report that in fact there is a kind of the language crisis in schools. So the ideas then jump up, say why we don't combine community resources to complement language curriculum.
ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી સિવાયની ભાષાના ભણતરને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે SBS પર નેશનલ લેંગ્વેજીસ કોમ્પિટિશનનું આયોજન થઈ રહ્યું છે. તેમાં માત્ર વિદ્યાર્થીઓ કે બાળકો નહીં, સૌ કોઈ ભાગ લઈ શકે છે. કરવાનું માત્ર એટલું છે કે તમારે એક ફોટો SBSને મોકલાવવાનો જે જણાવે કે નવી ભાષા શીખવાથી તમને શું ફાયદો થયો, કેવી નવી નવી તક મળી, શું નવો અનુભવ થયો. નેશનલ લેંગ્વેજીસ કોમ્પિટિશન 15 ઓક્ટોબરથી 18 નવેમ્બર વચ્ચે યોજાય છે. આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર લોકોને 5 અલગ અલગ વયજૂથમાં વહેંચી દેવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં આઈપેડ પ્રો જીતવાનો મોકો છે. કોમ્પિટિશન વિશે વધુ વિગતો અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે, sbs.com.au/nlc18.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.